நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோயரியானம் நமோ வஜ்ராயானம் நமோ சவசாஹூனம் ஜீஸ்வரூப சமஜாவினா காம்யோ துக்கனன் சமஜாவ்யூதே பத நம ஸ்ரீ சதகுரு பகவன்.
જીનાગમ નો એક બહુ જ મહત્વપૂર્ણ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે, દ્રવ્ય ગુણ અને પર્યાય. વિશ્વ, દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ચાર જે શબ્દ છે એ અત્યંત મહત્વપૂર્ણ શબ્દ છે. જીનાગમના શબ્દ એનું ભાવભાષણ, એનું મીનિંગ, એની ડેફિનેશન, એનું સ્વરૂપ, એનું કાર્ય, એ બધું સમજવું બહુ જરૂરી છે. એટલે માટે આપણે આ એક વિષય લીધો વચ્ચે, જેનાથી આપણને આપણે કહીએ ને કી ટુ અન્ડરસ્ટેન્ડ જૈનિઝમ, એક ચાવી મળે આપણને કે જેના દ્વારા, જે સમજણ દ્વારા આપણે ગ્રંથોનો ભાવ, ગુરુદેવશ્રીના પ્રવચનોનો ભાવ, જ્ઞાનીઓના હૃદયનો ભાવ આપણે બહુ સારી રીતના સમજી શકીએ. આ ચારેય શબ્દ એકબીજાથી કનેક્ટેડ છે. ઓલમોસ્ટ આપણે ચારેય શબ્દની ચર્ચા કરી રહ્યા છે અને ઓલમોસ્ટ ત્રણની તો થઈ ગઈ છે. આજે આપણે ડિટેલમાં પર્યાયની ચર્ચા કરવાની છે. વિશ્વ કોને કહેવાય? તો આપણે જોયું કે દ્રવ્યના, છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય. તો વિશ્વની પરિભાષામાંથી દ્રવ્ય શબ્દ આવ્યો, વિશ્વની ડેફિનેશનમાં દ્રવ્ય શબ્દ આવ્યો, એટલે માટે આપણે દ્રવ્યનું સ્વરૂપ સમજ્યા. દ્રવ્યની ડેફિનેશનમાં ગુણ શબ્દ આવ્યો, એટલે આપણે ગુણનું સ્વરૂપ સમજ્યા. અને ગુણની ડેફિનેશનમાં પર્યાય શબ્દ આવ્યો, એટલે માટે હવે આપણે પર્યાયનું સ્વરૂપ સમજી રહ્યા. વિશ્વમાંથી દ્રવ્ય, દ્રવ્યમાંથી ગુણ, ગુણમાંથી પર્યાય. તો આ રીતે આખી લિંક છે. એઝ આઈ ટોલ્ડ યુ ઓલ બિફોર ઓલ્સો કે ધીસ ઇઝ ધ દ્રવ્ય ગુણ પર્યાય ઇઝ ધ ફોર્મેશન ઓફ ધ સબસ્ટેન્સ. એક સુંદર બંધારણ છે, જે બંધારણ, જે ફોર્મેશન સમજવાથી આપણને ખરેખર આપણા રિયલ લાઈફમાં, આપણા પ્રેક્ટિકલ લાઈફમાં, ઇટ ઇઝ જીસ ઇઝ નોટ જસ્ટ ઇઝ નોટ જસ્ટ ફોર ટેલિંગ, ઇટ ઇઝ ધ ટ્રુથ. કે આપણા પ્રેક્ટિકલ લાઈફમાં જે પણ ચેલેન્જીસ આવે છે, જે પણ પ્રોબ્લેમ્સ આવે છે, જે પણ કર્મના ઉદયો આવે છે, એને આપણે બહુ સારી રીતના ડીલ કરી શકીએ એની માટેની આ માસ્ટર કી છે. વેરી વેરી પ્રેક્ટિકલ ટોપિક ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ અપ્લાય જૈનિઝમ, હાઉ ટુ પ્રેક્ટિસ જૈનિઝમ ઇન અવર ડેઇલી લાઈફ. હાઉ ડુ વી પ્રેક્ટિસ જૈનિઝમ ઇન અવર ડેઇલી લાઈફ? વોટ એવર વી હેવ અન્ડરસ્ટુડ ફ્રોમ ધ બુક્સ, ફ્રોમ ધ સ્ક્રિપ્ચર્સ, ફ્રોમ ધ ગ્રંથ, દેટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ ઇઝ ધ થિયરી નોલેજ. હાઉ ટુ અપ્લાય ઇટ પ્રેક્ટિકલી, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Because without practical application, we will not get the real results which we really want. So basically, Dravya Guna Paryay is such a topic. Without understanding this topic, it is very difficult to understand any other concepts of Jainism, any other principles of Jainism. Each and every principle, each and every Siddhant has this Dravya Guna Paryay in it. Because without this charcha or understanding this concept, દ્રવ્ય ગુણ પર્યાયનો, આપણને ખરેખર જીનાગમના બીજા સિદ્ધાંતો નહીં સમજાય. જ્યારે આપણે કેટલી બધી વાર સાંભળતા હોઈએ છીએ આ વાત કે આત્મા અને શરીર બે જુદા છે, હવે આત્મા અને શરીર બે જુદા છે તો એને તમે હવે લોજિકથી પ્રૂફ કરો. તમે એને લોજિક થી સિદ્ધ કરો તો એ આખી લોજિકલ ચર્ચા આપણે આ છ દ્રવ્ય અને એમાં પણ જીવ અને કુદગલ દ્રવ્ય અને એની સ્વતંત્રતા અને એની ભિન્નતામાં આપણે સમજ્યા. તો વિશ્વ એટલે છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. વિના અન્ડરસ્ટેન્ડ જાતિ અપેક્ષાએ છ સંખ્યા અપેક્ષાએ અનંત ઓલ દેટ નાઉ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. તો જે છ દ્રવ્યથી બનેલું આખું વિશ્વ છે, વિશ્વ એટલે યુ કેન સે યુનિવર્સ, યુનિવર્સ આખી દુનિયા વિશ્વ, તો એ છ દ્રવ્યના સમૂહથી ભરેલો છે વિશ્વ. છ દ્રવ્યથી બીજું કોઈ સાતમું દ્રવ્ય નથી. જાતિ અપેક્ષાએ છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય એના સમૂહને વિશ્વ કહેવાય. છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે તો એમાંથી શબ્દ આવ્યો દ્રવ્ય. તો હવે બીજો પ્રશ્ન થયો કે દ્રવ્ય કોને કહેવાય. બીજો પ્રશ્ન થયો કે દ્રવ્ય કોને કહેવાય. તો દ્રવ્યનું સ્વરૂપ સમજતા આપણે જોયું કે જે ગુણો છે એ ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય ખાલી નથી, કોઈ પણ સબસ્ટન્સ ખાલી નથી. બધા જ દ્રવ્ય પોતાના ગુણોથી ભરેલા છે. તો છ દ્રવ્ય જે કીધા, અનંત દ્રવ્ય જે કીધા, અનંત સબસ્ટન્સ જે કીધા, એ પોતપોતાના અનંત ગુણોથી ભરેલા છે. ગુણના બે પ્રકાર છે, એક સામાન્ય ગુણ અને વિશેષ ગુણ, જેની ચર્ચા આપણે હવે નેક્સ્ટ પર્યાય પછી કરશો. સામાન્ય ગુણ કોને કહેવાય, વિશેષ ગુણ કોને કહેવાય, સામાન્ય ગુણ કેટલા છે, વિશેષ ગુણ કેટલા છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સામાન્ય ગુણ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સામાન્ય ગુણ એન્ડ વિશેષ ગુણ. હેવ આચાર્ય દેવ ડિસ્ક્રાઇબ એની સામાન્ય ગુણ, એની વિશેષ ગુણ. તો એ જેટલા પણ આપણને ખબર છે એટલા આપણે ગુણોની ચર્ચા કરીશું. લાસ્ટ ટાઈમનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે ગુણોની ચર્ચા, ગુણોથી દ્રવ્યને સમજાવવાની વાત એની માટે કરવામાં આવે છે કે આપણી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. ગુણોને સમજીને, ભેદને સમજીને આપણને અભેદની મહિમા આવે. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભેદથી અભેદની મહિમા, ભેદની વાત સાંભળતા, ભેદની વાત કરતા, ભેદની વાત સમજતા આપણને અભેદની મહિમા આવી જોઈએ, જે લૌકિકમાં આપણને આવે છે. આપણે લાસ્ટ ટાઈમ ઉદાહરણ લીધા હતા કે આપણે સાંભળે છે વાત ભેદથી. જેવી રીતના સાડી લેવા જઈએ અને દેટ સેલ્સમેન હુ એવર ઇઝ ધેર ઇન ધ શોપ હુ ઇઝ સેલિંગ ધ સાડી, શોઈંગ ધ સાડી, એ આપણને ભેદથી સમજાવશે, ભેદથી એનું વર્ણન કરશે. પરંતુ આપણી દ્રષ્ટિ અભેદ ઉપર છે. આપણે આખી સાડીને લઈને આવીએ છીએ ને આપણે સાડી બહુ સરસ છે, સાડી બહુ સરસ છે, આપણા અંદરમાં એ ભાવ રહે છે. તો આ પ્રેક્ટિકલ પોઈન્ટ આ ગુણ દ્રવ્યમાં એ સમજવાનો છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે અને ગુણોનું વર્ણન કર્યું છે, ભેદનું વર્ણન કર્યું છે, સામાન્ય ગુણનું વર્ણન કર્યું છે, વિશેષ ગુણનું વર્ણન કર્યું છે. એમાં થોડા સામાન્ય ગુણ કીધા, થોડા વિશેષ ગુણ શાસ્ત્રમાં કીધા. એ બધા ગુણોની ચર્ચા કરવાની પાછળ ગુણ ભેદમાં આચાર્ય દેવને નથી અટકાવવા. તમે આખી કાર લઈને આવ્યા ને ઘરે, તમે આખો મોબાઈલનો પીસ લઈને આવ્યા ઘરે, તમે શોપમાં ભેદની વાત સાંભળી, ભેદથી મહિમા કહી કે ઓકે આમાં આ ફંક્શન પણ છે, આમાં આ ફંક્શન પણ છે, આમાં આ ફંક્શન, આમાં આ ફંક્શન, આમાં. તો એ જે વસ્તુ છે જેમાં આ બધા ફંક્શન છે, એ જે સબસ્ટન્સ છે જે આ બધી વિશેષતાને લઈને બેઠો છે, એ સબસ્ટન્સની મહિમા આપે છે. કાર જોરદાર છે, મોબાઈલ જોરદાર છે, દીકરી માટે દીકરો જોવા જઈએ દીકરો જોરદાર છે. તો એ રીતે આખી વાત લેવાની છે. તો આ મેઇન પ્રેક્ટિકલ પોઈન્ટ આમાં સમજવાનું છે. આચાર્ય દેવ કહે છે કે ગુણ ભેદની વાત અભેદની માટે કહી છે, દ્રવ્યની મહિમા કરાવવા માટે કહી છે, ગુણ ભેદમાં અટકવા માટે નહીં. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ભણીએ બરાબર. જેવી રીતના આપણે કહીએ ને કે બાળકનો આપણે એક હાથ પકડ્યો છે, આંગળી પકડી છે, તો આંગળી તો એક ભેદ છે ને, આખા બોડીનો એક પાર્ટ છે. હવે આપણે એમ કહીએ કે આંગળી પકડી છે, આપણે એમ માનીએ કે આંગળી પકડી છે, ના, આપણે શું માનીએ કે આખા બાળકને પકડ્યો છે. આંગળી પકડી લે બાળક, કારણ કે એ આંગળી બાળકની છે. એ આંગળી બાળકના શરીરની વિશેષતા છે, પણ બાળક તો આખો અભેદ છે. તો આંગળી પકડી એનો મતલબ બાળક પકડ્યો. પોઈન્ટ સમજાય છે? તો એવી રીતના વાંચે, જે રીતના કોઈ ફ્લેટ બાય કરવા જાય, હાઉસ, ટુ બાય અ હાઉસ, તો હાઉસ બાય કરવા જશે તો જ્યારે હાઉસ જોવા જશે તો એમાં જેટલી પણ રૂમ્સ છે એ બધી રૂમ્સને જોશે ને, એ બધી રૂમ્સને જોશે. પણ પછી ફ્લેટ બહુ જોરદાર છે, ઘર બહુ જોરદાર છે, સમજાય છે? અને જયારે રહે છે ત્યારે એને આખા ઘરની અનુભૂતિ થાય છે. બેઠો છે એક જગા પર, પરંતુ ઘર બહુ સરસ છે, ઘર બહુ સરસ છે, ઘર બહુ સરસ છે. તો એવી રીતના દ્રવ્ય ગુણમાં વાત બહુ સમજવા જેવી છે કે દ્રવ્યના જે દ્રવ્યના જે વિશેષ દ્રવ્યની જે વિશેષતા છે, દ્રવ્યના જે અંગો છે, દ્રવ્યના જે હાથ પગ છે, એક સમજાવવા માટે એ દ્રવ્યની જે તાકાત છે એ તાકાત દ્રવ્યની છે. આજે અનંત ગુણ બતાવ્યા એનો મતલબ દ્રવ્ય અનંત શક્તિશાળી છે. દ્રવ્ય અનંત શક્તિશાળી છે એમાં હું એક દ્રવ્ય છું, એટલે હું અનંત શક્તિશાળી છું, હું અભેદ આત્મા છું, હું જીવ દ્રવ્ય છું. તો એમ કરીને પોતાના જીવ દ્રવ્યની, પોતાના આત્માની મહિમા આવી જોઈએ. અધરવાઇઝ આ બધું ભણવાનું બધું જ નકામું વયું જશે. જે અનંતકાળમાં આપણે અનંત વાર 11 અંગ ભણી આવ્યા, ઘણું 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 જ્ઞાન લઈને આવ્યા આપણે, પરંતુ જ્યાં સુધી પોતાના આત્માની શ્રદ્ધા નથી થતી કે હું આત્મા છું, હું આ શરીરથી, દેહથી, સંયોગથી, ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા આદિ પરદ્રવ્યથી ભિન્ન છું, એવો એક ત્રિકાળ ટકવા વાળો આત્મા છું, દ્રવ્ય છું, જોરદાર તત્વ છું, જબરજસ્ત તત્વ છું, અનંત 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 ગુણોનો ધારી એવો હું આત્મા છું, એવું શ્રદ્ધા નહીં થાય તો ખરેખર મોક્ષ માર્ગમાં આપણો એક પણ કદમ આગળ નહીં વધે. એક એક પોઈન્ટ ખ્યાલમાં લેજો. થોડી ચર્ચા પ્રેક્ટિકલ આવશે, થોડી ચર્ચા થિયરી આવશે. હવે તમે કહેશો આને લાઈફમાં કેવી રીતના અપ્લાય કરવું, આ ગુણોના સમૂહને દ્રવ્યને લાઈફમાં કેવી રીતના અપ્લાય કરવું, હાઉ ટુ અપ્લાય ધીસ પ્રિન્સિપલ. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે અને એ ગુણ એટલે દ્રવ્યની ક્વોલિટીઝ છે. તો હાઉ ટુ અપ્લાય ધીસ પ્રિન્સિપલ ઇન અવર ડેલી લાઈફ, ઇટ ઇઝ સો યુઝફુલ. વાય કાન્ટ વી અપ્લાય, વી શુડ અપ્લાય ધીસ પ્રિન્સિપલ ઇન અવર ડેલી લાઈફ. આપણે ભણ્યા ને કે પ્રત્યેક દ્રવ્ય ગુણોનો સમૂહ છે, પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણથી ભરેલો છે. તો આપણે જોયું કે હું પણ એક દ્રવ્ય છું જે અનંત ગુણથી ભરેલો છું, તો પૂતગલ પણ એક દ્રવ્ય છે જે એના અનંત ગુણથી ભરેલો છે. એવી રીતના બધા જ દ્રવ્ય પોતાના અનંત ગુણથી ભરેલા છે. તો કોઈ દ્રવ્ય નાનું અને કોઈ દ્રવ્ય મોટું નથી, બધા જ દ્રવ્ય પરિપૂર્ણ છે, બધા જ દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ અને ગુણ અપેક્ષાએ શુદ્ધ છે, બધા જ દ્રવ્ય નિત્ય છે, બધા જ દ્રવ્ય ત્રિકાળ છે, બધા જ દ્રવ્ય પોતાની પોટેન્શિયલિટી લઈને બેઠા છે, ગુણધર્મ લઈને બેઠા છે. કોઈ દ્રવ્ય એકબીજાથી નાનું કે કોઈ દ્રવ્ય એકબીજાથી મોટું નથી. તો આવી જે દ્રષ્ટિ છે આપણી કોઈને નાના મોટા જોવાની, એ દ્રષ્ટિ આખી સમાપ્ત થઈ જાય છે. આખું જગત આપણને વ્યવસ્થિત, સુંદર, પોતાના અનંત ગુણ પર્યાયથી ભરેલો એવો હરેક દ્રવ્ય છે, એવી હરેક દ્રવ્યની આપણને મહિમા આવે છે. પછી એ પૂતગલ હોય, જીવ હોય, એ કોઈ પણ હોય. જેવી રીતના નિગોદનો જીવ છે, આપણે જોયું ને નિગોદના જીવોની આપણે ચર્ચા કરી, તો હમણાં પર્યાયમાં એ નિગોદમાં પહોંચી ગયો છે. પર્યાય અપેક્ષા નિગોદનો જીવ છે, આપણે પર્યાયની વાત કરશું ત્યારે લેશું. તો પર્યાય અપેક્ષા નિગોદનો જીવ છે પર્યાયમાં, એટલે હમણાં નિગોદ ગતિમાં છે. હવે નિગોદ ગતિમાં અનંત આત્માઓ છે, અનંત જીવો છે. તો નિગોદમાં જે જીવ છે એ જીવ દ્રવ્ય છે કે નહીં, પેલા દ્રવ્ય ગુણની વાત આપણે કરી લઈએ પછી પર્યાયની વાત ચાલુ કરો. નિગોદમાં જે જીવ છે એ જીવ છે કે નહીં, એ આત્મા છે કે નહીં, એ સોલ છે કે નહીં. આપણે સોલ સાયન્સ ભણવા બેઠા છે ને, સોલ એટલે આત્મા અને સાયન્સ એટલે આત્માનું વિજ્ઞાન, આત્માનું જ્ઞાન, આત્માના આત્માના ગુણ ગુણ પર્યાયનું જ્ઞાન, દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન, આત્માના ફોર્મેશનનું જ્ઞાન, બંધારણનું જ્ઞાન, સ્વતંત્રતાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, પોતાનું જ્ઞાન, પોતાની સામર્થ, પોતાની શક્તિ, પોતાના ગુણધર્મનું જ્ઞાન. તો નિગોદનો એક એક જીવ આત્મા છે. તો એમાં પણ ભલે પર્યાયમાં નિગોદ છે, ભલે પર્યાયમાં જ્ઞાન એટલું અલ્પ પ્રગટ છે, ભલે તીવ્ર કશાય છે, ભલે દશા છે, ભલે જન્મ મરણ કરે છે નિરંતર, પરંતુ તો પણ દ્રવ્ય ગુણથી જોવો તો એ પણ પરિપૂર્ણ આત્મા છે. પર્યાયમાં ગમે તે, એટલે શું કીધું તું, ગુણ કોને કહેવાય કે જે દ્રવ્ય ના પૂરા ભાગમાં અને એની સંપૂર્ણ અવસ્થામાં રહે એને ગુણ કહેવાય. તો અવસ્થામાં રહે એને ગુણ કહેવાય છે, તો એ નિગોદની અવસ્થા છે, એ નરકની અવસ્થા છે, એ તિર્યંશની અવસ્થા છે. હમણાં કોઈ મનુષ્યની અવસ્થામાં છે, કોઈ દેવની અવસ્થામાં છે, કોઈ નારકની અવસ્થામાં છે, કોઈ એકેન્દ્રિય છે, કોઈ માખી છે, કોઈ મચ્છર છે, કોઈ પણ અવસ્થા છે. તો એ અવસ્થામાં એના ગુણ, એનો ધર્મ, એનો એનો દ્રવ્ય છે કે નહીં કો, ભલે એ ભૂલી ગયો છે, ભલે એ સમયે એના દ્રવ્યનો અનુભવ કરવામાં એ સમર્થ નથી, એનામાં તાકાત નથી, એનામાં જ્ઞાન નથી, એનામાં યોગ્યતા નથી, પરંતુ ડિસ્પાઇટ ઓફ ઓલ ધીસ થિંગ્સ એ પોતે અવસ્થા ગમે તે હોય એમાં દ્રવ્ય અને ગુણ રૂપ છે કે નહીં, સુરક્ષિત છે કે નહીં, શુદ્ધ છે કે નહીં. આ દ્રવ્ય ગુણની મહિમા છે. આ દ્રવ્ય ગુણનું સ્વરૂપ ભણવાનો લાભ છે કે કોઈ પણ અવસ્થા હોય, ગુરુદેવે અવસ્થાને ગૌણ કરીને, પર્યાયને ગૌણ કરીને, હાલતને ગૌણ કરીને, દશાને ગૌણ કરીને, કાર્યને ગૌણ કરીને, વર્તમાન સ્થિતિને ગૌણ કરીને ગુરુદેવ શ્રીને દ્રવ્ય અને ગુણ દેખાતા હતા. ગુણોથી ભરેલો દ્રવ્ય દેખાતો હતો, પરિપૂર્ણતા દેખાતી હતી. બધા દ્રવ્ય પરિપૂર્ણ છે એમ દેખાતું હતું. બધા દ્રવ્ય એકબીજાથી જુદા, ભિન્ન, સ્વતંત્ર છે એમ દેખાતું હતું. બધા જીવમાં અનંત ગુણ છે, બધા પુદ્ગલોમાં અનંત ગુણ છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, આવી દ્રષ્ટિ ગુરુદેવશ્રીની હતી. બધા જીવોના ભાવો અલગ અલગ, કોઈ જીવ વિરોધ કરે ગુરુદેવનો, કોઈ જીવ ગુરુદેવ સાથે ઉભો રહે, કોઈ જીવને ગુરુદેવના વિચાર ગમે, કોઈ જીવને ગુરુદેવ પરિવર્તન કરતા હતા તો નહોતું ગમતું, ઘણું બધું ચાલતું હતું, ઘણા બધા પરિણામ, ઘણી બધી પર્યાય, ઘણા બધા ભાવો, ઘણા બધા અલગ અલગ પરિણામ વાળા જીવો હતા, પણ ગુરુદેવશ્રીને બધામાં દ્રવ્ય દેખાતો હતો, ભગવાન દેખાતો હતો, એ મૂળ તત્વ દેખાતું હતું, મૂળ વસ્તુ દેખાતી. ક્લેથી રમે છે છોકરાઓને, ટોઈસ બનાવે છે, પણ એ જે અવસ્થાઓ બદલાય છે એમાં ક્લે કોમન છે. તમે બાળકને રોટલી આપી, પરોઠું આપ્યું, થેપલું આપ્યું, ઘઉંના લોટનો શીરો આપ્યો, રાબ આપી, તમે કોઈ પણ વસ્તુ આપી, લિક્વિડ કરીને તમે એને ક્રશ કરીને આપ્યું, કોઈ પણ ફોર્મમાં તમે એને આપ્યું ખાવાનું, પરંતુ તમને અંદરથી સંતોષ છે કે મેં આજે એને ઘઉં આપ્યા, એટલે એના પેટમાં વીટ ગયું, એના પેટમાં ઘઉં ગયો. હવે કઈ અવસ્થામાં, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો દેટ મીન્સ વી હેવ દેટ લોજિકલ પાવર એન્ડ દેટ થિંકિંગ પાવર એન્ડ દેટ ડિસિઝન મેકિંગ પાવર, વી હેવ દેટ લોજિકલ પાવર એન્ડ દેટ ડિસિઝન મેકિંગ પાવર એન્ડ દેટ આર્ટ ઇન અવર જ્ઞાન ટુ પર્યાયને ગૌણ કરવું અને દ્રવ્યને મુખ્ય કરવું. પર્યાયને ગૌણ કરીને એ પર્યાયના દ્રવ્યને મુખ્ય કરવું એ આપણામાં કળા છે. અને એ પર્યાય કોને પ્રસિદ્ધ કરે છે? પર્યાય જે છે, વીટ છે, એની થેપલું, રોટલી, જે પણ ભાખરી, પરોઠું, આજેની પર્યાય છે, આજેનું ફોર્મ છે, આજેની અવસ્થા છે. લાસ્ટ ટાઈમ આપણે કીધું હતું દ્રવ્યની અવસ્થા, દ્રવ્યના ગુણોની અવસ્થાને પર્યાય કહેવાય છે, એ ડેફિનેશન આપણે દીધી હતી. તો એ અવસ્થા છે, એ અવસ્થા ખરેખર કોને પ્રસિદ્ધ કરે છે? એ રોટલી, થેપલું, રોટલો, જે પણ પરોઠું, જે પણ છે, એ કોને જાહેર કરે છે કે ઘઉં છે, ઘઉં છે, ઘઉં છે, ઘઉં છે? તો વેરી બ્યુટિફુલ પોઈન્ટ, પર્યાય દ્રવ્ય અને ગુણને જાહેર કરે છે. પર્યાય ડિક્લેર કરે છે કે હું આ દ્રવ્યની અવસ્થા છું. પર્યાય ઉપર આવી જાય આપણે, પર્યાય ચેપ્ટર ઉપર. દ્રવ્ય અને ગુણની વાત સમજાય ને, દ્રવ્ય અને ગુણની વાત સમજાય ને, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કોઈ પણ દ્રવ્યમાં અવગુણ નથી, બધા દ્રવ્યમાં ગુણ ભરેલા છે. અનંત ગુણ એટલે આપણને ખરેખર કલ્પનાની બહાર છે. વી કાન્ટ ઇમેજિન ઓલસો કે આપણામાં કેટલા ગુણ ભરેલા છે. આપણે ખરેખર આપણા આત્માને ગુણોનો પિંડ આવો અનંત સામર્થ્ય ભરેલો એવો આપણે પોતાને જોતા નથી. અને આપણે તો આપણી બુદ્ધિ જ કેટલી સ્થૂળ છે કે આપણે તો આ પરદ્રવ્યને જોઈએ છીએ, જે આ પર મારું છે જ નહીં. પેલા વિશ્વાસ લાવો આ વાતનો, અંદરથી વિશ્વાસ આવો જોઈએ કે આ જે શરીર છે, શરીરની જે અવસ્થા છે, એ અવસ્થા ખરેખર મારું સ્વરૂપ જ નથી. તો એ તો પરદ્રવ્ય છે. જો પરદ્રવ્ય, સ્વદ્રવ્ય, દ્રવ્યની વાત, દ્રવ્ય ગુણ પર્યાય સિવાય તો કોઈ વાત જ નહીં થાય, સમજી જ લેજો. કોઈ ચર્ચા નહીં થાય દ્રવ્ય ગુણ પર્યાય સિવાય. તો શરીર પરદ્રવ્ય છે, એનાથી ભિન્ન હું આત્મા સ્વદ્રવ્ય છું, મારામાં મારા ગુણો છે. ત્રણ જ વાત સમજવાની છે. હું આપણે બોલતા હતા ને, હું જીવ છું, મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી જાણું છું. કેટલી ગજબ ને કેટલી જબરજસ્ત વાત છે. તો દ્રવ્ય છે એ ગુણોથી ભરેલો છે, એમાં કોઈ અવગુણ નથી. અને કેટલા ગુણ છે? તો કે અનંત ગુણ છે. કેટલા અનંત? તો કે અનંત સામાન્ય ગુણ, અનંત વિશેષ ગુણ, અનંત ગુણનો પિંડ, આકાશના પ્રદેશ, આકાશ જે લોકાકાશની બહાર, જે અનંત આકાશ, આકાશ 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 છે, એના જેટલા પ્રદેશ, ઓવરઓલ આખા આકાશના પ્રદેશ જેટલા છે, એના કરતા અનંત ગુણા વધારે ગુણ મારામાં છે. હવે કેટલા અનંત ગુણથી ભરેલો છું, હવે પોતાને એવો જોતો નથી, અનુભવતો નથી, પોતામાં લીન થતો નથી, પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન કરતો નથી, અને આ શરીરને અને આ ઘર કુટુંબ પરિવારને અને પરદ્રવ્યને પોતાનું માને છે. સિમ્પલ છે. કેટલી મોટી ભૂલ થઈ રહી છે. આ ભૂલ અગર આ ભાવમાં નહીં ટળે તો ખરેખર આ ઓપોર્ચ્યુનિટી આપણે ખોઈ બેસશું. એટલે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, પ્રમાદ કર્યા વગર, આળસ કર્યા વગર, કોઈ પણ બીજો વિકલ્પ કર્યા વગર, ખરેખર જેટલું પણ આપણું શેષ જીવન બાકી છે, જેટલું પણ આપણું શેષ આયુષ્ય બાકી છે, કાલે ઉઠીને શું થશે, કયો ઉદય આવશે, શું પરિસ્થિતિ બનશે, બહારમાં શું બદલાવ થશે, આપણને ખરેખર કાંઈ નથી ખબર. Let's just without wasting time understand this theory very nicely and start applying. That means to start believing what is the real fact. To paryay ni apne charcha su kahi li, paryay ni baat kahi li na apne last time chalu kahi li thi. Dravya ma rehva vada, eni paribhasha apne jo dravya ma rehva vada guno na parinamal ne, dravya gun ane paryay. આટલું જ બંધારણ છે, આ મર્યાદા છે. હરેક દ્રવ્યની મર્યાદા આટલી છે. આનાથી બહાર દ્રવ્ય જતો નથી, આનાથી બહાર કદમ મૂકી નથી શકતો. કોઈ પણ દ્રવ્ય, જીવ હોય, પૂતગલ હોય, કોઈ પણ દ્રવ્ય આ મર્યાદાની બહાર નથી જાય. ખરેખર આપણને આપણા ઉપર જ હસવું આવવું જોઈએ. ખરેખર આપણને આપણી માન્યતા, આપણી ખોટી બિલીફ, રોંગ બિલીફ, એના ઉપર આપણને ખરેખર એટલું બધું આશ્ચર્ય થવું જોઈએ કે વોટ આર વી ડુઈંગ વિથ અવર સોલ. આપણે આપણા આત્માને આવી અણસમજણમાં, અજ્ઞાનમાં, ભૂલમાં આપણે ક્યાં લઈ જઈએ છીએ? નરક નિગોદ ઇઝ સો બેડ દશા, ત્યાં કેટલું દુઃખ છે. હવે એની પણ આપણે ચર્ચા થોડી કરી હજી તો આગમમાં વાંચો, જીનાગમમાં વાંચો, કેટલી ચર્ચા છે નરકના દુઃખોની, નિગોદના દુઃખોની કેટલી ચર્ચા છે. એ બધી ચર્ચા લખીને આચાર્ય દેવ આપણને એ કહે છે કે તું આવા અનંત ગુણના પિંડ દ્રવ્યને ભૂલીને કેવી દુર્દશા કરી બેસે છે તારી. આવો ચાન્સ અને આવો અવસર હવે આપણને પાછો નહીં મળે. તો અનંત આપણે શું વાત કરી, પર્યાયની પરિભાષામાં શું વાત કરી, ગુણોમાં રહેલા નહીં, દ્રવ્યમાં રહેલા ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે. દ્રવ્યમાં રહેલા ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે. એટલે ઇનડાયરેક્ટલી વી કેન સે કે દ્રવ્યના પરિણમનને પર્યાય કહેવાય છે. નથિંગ રોંગ ઇન દેટ. દ્રવ્યના પરિણમનને પર્યાય કહેવાય છે એમ પણ કહી શકો. અને ટુ બી વેરી સ્પેસિફિક અને એને ખોલીને અગર વાત કરો તો દ્રવ્યમાં રહેલા ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે. પણ ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે અને દ્રવ્યના પરિણમનને પર્યાય કહેવાય છે. તો આનો અર્થ થયો કે પર્યાય નિરંતર બદલાય છે. અગેન, જે હવે સાંભળજો, હવે એક નવો નવો એંગલ લઉં છું આ વાતને સમજાવવા માટે. પહેલા આપણે શું વાત કરી? પરિભાષા, પર્યાયની ડેફિનેશન જો. હવે સાંભળજો, બે એંગલ આપું છું તમને, એના પર વિચારજો અને સ્ટાર્ટ લુકિંગ ટુવર્ડ સબસ્ટન્સ વિથ ધીસ એંગલ, દેન વી વિલ રિયલી એન્જોય. આપણું એપ્લિકેશન ચાલુ થઈ જશે, આપણી શ્રદ્ધા દ્રઢ થશે આ સમજણથી. દ્રવ્યમાં રહેલા ગુણોના પરિણમનને પર્યાય કહેવાય, બરાબર? આ એક એંગલ છે. એટલે આ પરિભાષામાંથી યા તો બીજી પરિભાષા લીધી, દ્રવ્યના પરિણમનને પર્યાય કહેવાય. પર્યાયની બે પરિભાષા, પર્યાયની બે ડેફિનેશન. દ્રવ્યમાં રહેલા ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે, અને બીજી પરિભાષા દ્રવ્યના પરિણમનને પર્યાય કહેવાય. દ્રવ્યના પરિણમનને પર્યાય કહેવાય છે, ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે. સો ફ્રોમ ધીસ ડેફિનેશન વી કેન કમ ટુ નો, વી કેન મેક આઉટ કે સબસ્ટેન્સમાં એક ચેન્જિંગ નેચર પણ છે, બરાબર છે? આપણે પહેલા દિવસથી આ વાત શીખતા આવ્યા છે કે સબસ્ટેન્સમાં એક ચેન્જિંગ નેચર છે, અને એ સબસ્ટેન્સના, ધ્યાનથી સાંભળજો, ખાલી બે પાંચ મિનિટનો ઇમ્પોર્ટન્ટ મેટર છે, પછી આપણે એક્ઝામ્પલથી વાત સમજશું. તો એ સબસ્ટેન્સના ચેન્જિંગ નેચરને આપણે પર્યાય કહીએ છીએ, અને જે કોન્સ્ટન્ટ નેચર છે એને આપણે દ્રવ્ય કહીએ છીએ. એમાં ગુણ આવી ગયા. તો કોન્સ્ટન્ટ નેચરને દ્રવ્ય, ચેન્જિંગ નેચરને પર્યાય. હવે લિસન, ધેટ મીન્સ કે અંદરમાં, એટલે કે સબસ્ટેન્સમાં, કોઈ પણ પદાર્થમાં એવા કોઈ બે ડિવિઝન નથી. એવું ઇમેજિનેશન નહીં કરતા કે અંદર અંદર ક્યાંય દ્રવ્ય છે અને ઉપર ઉપરના પાર્ટમાં પર્યાય છે. ધીસ ઇઝ અ રોંગ ઇમેજિનેશન ઓફ ધ સબસ્ટેન્સ. ઇટ ઇઝ નોટ લાઈક ધીસ કે જે ધ્રુવ રહે છે, પરણમતો નથી, બદલાતો નથી, અનચેન્જેબલ છે, ચેન્જ નથી થતો, નિત્ય છે, એવો દ્રવ્ય સ્વભાવ ક્યાંક અલગ છે અને પર્યાય ક્યાંક અલગ છે, અને એ બેઉ મળીને દ્રવ્ય, એટલે કે બેઉ મળીને આખો સબસ્ટન્સ થાય છે. નો, ધીસ ઇમેજિનેશન ઇઝ રોંગ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અગર આ વસ્તુ સમજાઈ ગઈ ને, અગર આ થિયરી સમજાઈ ગઈ ને, તો પ્રેક્ટિકલ એપ્લિકેશન વિલ બી વેરી ઇઝી. It will be very easy. It is really beautiful. See, this is the heart of Jainism. Dravyagun Parya is the heart of Jainism. Without understanding this theory, this concept, this formation and this angle to look towards the substance, if we miss this, we will not understand anything. We will not be able to realize our Atma, our soul, and we will not attain that real happiness for which we are meeting or which we are doing Swadhyaya. ફોર વિચ ગુરુદેવ આપણા જીવનમાં આવ્યું. તો એંગલ શું છે કે વસ્તુમાં એવા કોઈ બે ડિવિઝન નથી. આજનો પોઈન્ટ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડું થિયરી લાગશે, ચોકી પર અન્ડરસ્ટેન્ડ, લિસન, સાંભળશો તો તમને ક્યાંય ને ક્યાંય ના વિચાર ચાલશે. વસ્તુમાં કોઈ એવા બે ડિવિઝન નથી કે ક્યાંક પર્યાય છે ને ક્યાંક દ્રવ્ય છે. સાયલન્ટ રીતે દ્રવ્ય બેઠો છે અને પર્યાય ઇઝ એક્ટિવ. નો, this is not the way to look towards the substance. This is a wrong angle to look towards the substance. Now what is the real angle? Samajho jaa thoda base shake le, ave samjha sak. When we are seeing the substance from its constant part, apne jare ej vastu ne dravya gun paryay atmak aakhi vastu ne જ્યારે આપણે આપણા જ્ઞાનથી આપણે એના કોન્સ્ટન્ટ નિત્ય અને સ્થાયી પાર્ટને એટલે એના નેચરને જોઈએ છે, તો આપણને આખી વસ્તુ કોન્સ્ટન્ટ દેખાય છે. પકડજો પોઈન્ટ. ત્યારે વસ્તુ કેવી દેખાય છે? કોન્સ્ટન્ટ. આત્માનો અનુભવ થાય ત્યારે આખી વસ્તુને કેવી જોઈએ છે? જ્ઞાની, જે જ્ઞાની થઈ રહ્યા છે, જ્ઞાની થવાના છે, જે સમ્યક દ્રષ્ટિ થવાના છે, જેને થોડા ટાઈમમાં સમ્યક દર્શન થવાનું છે, એને કોના વિચાર આવે છે? એ આખી વસ્તુને કેવી જોઈ રહ્યો છે? એ આખી વસ્તુને કોન્સ્ટન્ટ જોઈ રહ્યો છે. હું ધ્રુવ છું, હું શાશ્વત છું, હું આખો ધ્રુવ છું, હું શાશ્વત છું. હવે ત્યાં ચેન્જિંગ નેચર છે, પણ એ ચેન્જિંગ નેચરથી વસ્તુને નથી જોતો. એ ચેન્જિંગ નેચરથી અગર વસ્તુને જોવા બનશે તો એને આખી વસ્તુ બદલાતી દેખાશે. વસ્તુ આખી બદલાતી દેખાશે, વસ્તુ આખી કોન્સ્ટન્ટ દેખાશે. એંગલ, કયા એંગલથી જોવો છો એ એંગલથી તમને વસ્તુ એ રીતે દેખાશે. આઈ હોપ આઈ એમ ક્લિયર. જયારે આત્માનો અનુભવ કરે છે કે આત્માનો અનુભવ પહેલા જયારે આત્માનો વિચાર ચાલે છે તો એ આખા આત્માને, આખી વસ્તુને કોન્સ્ટન્ટ જોવે છે, શુદ્ધ જોવે છે, અનંત ગુણોથી ભરેલો જોવે છે, ત્રિકાળ જોવે છે, શુદ્ધ જોવે છે, નિત્ય જોવે છે. આખી વસ્તુ એને નિત્ય દેખાય છે. આખી વસ્તુ નિત્ય, આખી વસ્તુ નિત્ય, આખી વસ્તુ નિત્ય, આખી વસ્તુ નિત્ય, આખી વસ્તુ શુદ્ધ શુદ્ધ શુદ્ધ. કારણ કે એનો આખો એંગલ વસ્તુને જોવાનો, એનો કોન્સ્ટન્ટ એંગલ વસ્તુને એના કોન્સ્ટન્ટ એંગલથી જોવે છે. અને એ જ વસ્તુને જયારે બદલતા એંગલથી જોશો તો આખી વસ્તુ પલટાથી દેખાશે. એટલે કીધું દ્રવ્ય ના પ્રણમને. જયારે પ્રણમતો જોશો તો આખો બદલાવ દેખાશે, જયારે કોન્સ્ટન્ટ જોશો તો આખો ધ્રુવ દેખાશે. બે પાર્ટ નથી અંદરમાં, બે ડિવિઝન નથી અંદરમાં. એ જ વસ્તુને તમે હાર જોવો છો તો તમને આખું સોનો હાર, સોનાનો હાર, તમને આખો હાર 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 દેખાય છે. અને હાર એટલે કે એનો ચેન્જિંગ નેચરને તમે ગૌણ કરો તો એ જ વસ્તુ તમને સોનું 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 દેખાય છે. તો જ્યાં સોનું છે ત્યાં હાર છે, જ્યાં હાર છે ત્યાં સોનું છે. સોનું છે એ જ હાર રૂપે છે, સોનું જ હાર રૂપે પ્રણમ્યું છે. સોનાની હાર રૂપ દશાને પર્યાય કહેવાય છે. સોનાની દશા, સોનાનું પ્રણમન સોનાની દશા છે. દશા કઈ અલગ નથી, સોનું કઈ અલગ નથી, સોનું અલગ અને દશા અલગ એવું છે? સોનાની જ દશા છે, સોનાનું જ પ્રણમન છે, સોનાનો જ બદલાવ છે. બોડી ઇઝ ઓનલી ચેન્જિંગ ઇન્ટુ બાળક. બોડીનું જ પ્રણમન યુવાન, બોડીનું જ પ્રણમન વૃદ્ધ, બોડીનું જ પ્રણમન પ્રૌઢ, બોડીનું જ પ્રણમન તરુણ. સમજાય છે? તો આ બોડીનું જ પ્રણમન છે. હવે એ તરુણ કશાને બોડી કા અલગ છે? તરુણ કશાને બોડી અલગ નથી. એક માતાને એના બાળકમાં બાળક 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 દેખાય. પછી એ બાળક તરુણ હોય, એ બાળક બાળક હોય, એ શિશુ હોય, એ પ્રૌઢ હોય, એ વૃદ્ધ હોય, એને બાળક દેખાય છે. તો એ જ દશા અને એ જ સબસ્ટેન્સને એ બાળક જોવે છે, એને કોઈ દશા નથી દેખાતી. વેરી ઇમ્પોર્ટન્ટ એંગલ ટુ અન્ડરસ્ટેન્ડ. આઈ હોપ તમને સમજાય છે શું કહેવા માંગુ છું. એક જ વસ્તુને જોવાના બે એંગલ છે, એક જ સબસ્ટેન્સને જોવાના બે એંગલ છે. એ જ સબસ્ટેન્સને તમે કોન્સ્ટન્ટ એંગલથી જોશો તો આખી વસ્તુ કોન્સ્ટન્ટ છે. તમને આખી કોન્સ્ટન્ટ દેખાશે, તમને પરિણામ દેખાશે જ નહીં. તમને કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ છે, ધ્રુવ છે, આત્મા અનાદિ અનંત છે. હું અનાદિ અનંત છું, હું અનાદિ અનંત છું, હું અનાદિ અનંત છું. અને અગર પર્યાયના એંગલથી જોવો છો, બદલાવથી જોવો છો, તો આખી વસ્તુ તમને પરણમતી દેખાશે, ચેન્જીસ દેખાશે, પરિણમન દેખાશે, બદલાવ દેખાશે. અને બદલાવથી વસ્તુને જોવાનું નામ પર્યાય છે, અને કોન્સ્ટન્ટ સ્વભાવને જોવાનું નામ દ્રવ્ય છે. આ એંગલના નામ છે, આ એંગલના નામ છે. તો આ રીતે આપણે બે એંગલ સમજી આ વસ્તુને જોવાના બે એંગલ, અને એ બે એંગલ આપણા જ્ઞાનમાં છે. વસ્તુ તો સ્થાયી રહીને પ્રણમે ને પ્રણમવા છતાં પણ સ્થાયી રહે, એ પરિભાષા આપણે દ્રવ્યમાં ભણી આવ્યા. સ્થાયી રહીને પ્રણમે ને પ્રણમવા છતાં સ્થાયી રહે, પરમનન્સી વિથ ચેન્જ. તો દેટ ટુ બી લર્ન્ડ નો. તો નાવ હાઉ ટુ અપ્લાય પ્રેક્ટિકલી. પરમનન્સી વિથ ચેન્જ ઇઝ ઇક્વલ ટુ સબસ્ટન્સ. પરમનન્સી વિથ ચેન્જ ઇઝ ઇક્વલ ટુ સબસ્ટન્સ. તો ધેન દેટ મીન્સ we have two angles to see a substance. If we want to see a substance permanent, then we can see total permanency. And if we want to see the substance changing, we can see total changes. And if that changing nature of the substance is called parya, એવરી સમય ચેન્જ, એવરી સમય આખો દ્રવ્ય પલટાય છે. મારો પોઈન્ટ આવશે, પર્યાય પલટાય છે કે દ્રવ્ય નથી પલટાતો. હમણાં એમ નહીં સમજો, આ બેસિકમાં હમણાં એમ નહીં સમજો કે પર્યાય પલટાય છે દ્રવ્ય નથી પલટાતો. પર્યાય પલટાય છે ના, આખો દ્રવ્ય પલટાય છે. અને આખો દ્રવ્ય પલટવા છતાં પણ દ્રવ્યનો નાશ નથી થતો. પલટવા છતાં પણ એનો નાશ નથી થતો. દૂધમાંથી દહીં બન્યું, દહીંમાંથી છાશ બન્યું. દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ. તો દૂધમાં પણ દૂધ છે, દહીંમાં પણ દૂધ છે, છાશમાં પણ દૂધ છે. ખાલી એની ફોર્મ બદલાય છે કે એક દૂધ હતું એ દૂધમાંથી દહીં બન્યું. દૂધમાંથી દહીં બન્યું ને, મેળવન નાખ્યું તો દૂધ ઓલી કંઈક કન્વર્ટેડ ઇન્ટુ દહીં, અને દહીં ગોટ કન્વર્ટેડ ઇન્ટુ છાશ, અને છાશ આપણા પેટમાં ગઈ, અને પછી એનું પ્રોસેસ થયું જે પણ થયું. પરંતુ અવસ્થા બદલાઈ, પરંતુ દ્રવ્ય નથી બદલાયો. અવસ્થા રૂપે બદલાવા છતાં, નાવસી અવસ્થા રૂપે આખો સબસ્ટેન્સ બદલાવા છતાં પણ, અવસ્થા રૂપે બદલાવા છતાં પણ દ્રવ્ય નથી બદલાતો. અવસ્થા રૂપે પલટવા છતાં પણ દ્રવ્યનો નાશ નથી થતો. બે પોઈન્ટ છે. અવસ્થા રૂપે પલટવા છતાં, આખી અવસ્થા રૂપે દ્રવ્ય પલટે છે પણ દ્રવ્યનો નાશ નથી થતો, અને દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે નથી થતો. એનું નામ એનો કોન્સ્ટન્ટ નેચર છે. પકડજો આ પોઈન્ટ, પકડજો. વોટ ઇઝ કોન્સ્ટન્ટ નેચર? શું છે સ્વરૂપ કોન્સ્ટન્ટ નેચરનું, દ્રવ્યનું? કોન્સ્ટન્ટ એટલે શું? પરમનન્ટ. પરમનન્ટ એટલે અનાદિયાનંદ. અનાદિયાનંદ એટલે જીવ, 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 જીવ. તો જીવનો નાશ નહીં થાય. જીવ જ એની અવસ્થા રૂપે પલટાય છે. જીવ અલગ અને અવસ્થા અલગ, બે ડિવિઝન છે એવું નથી, નથી, નથી. અવસ્થા રૂપે પલટવા છતાં જીવ, જીવનો નાશ નહીં થાય અને જીવ પુદ્ગલ નહીં થાય. બીજા દ્રવ્ય રૂપે ન થવું અને એ પોતાના દ્રવ્યનો નાશ ન થવો, અવસ્થા બદલાય છે. એ અવસ્થાનો નાશ થશે પરંતુ દ્રવ્યનો નાશ નહીં થાય. બે પોઈન્ટ. કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ કેમ છે? તો કે દ્રવ્યનો નાશ નથી થતો અને એ બીજા દ્રવ્ય રૂપે નથી થતું. એનું નામ જ એનો કોન્સ્ટન્ટ નેચર છે. એનું નામ જ એનો કોન્સ્ટન્ટ નેચર છે. આખો આત્મા, આખો આત્મા એની પર્યાય રૂપે પરમે છે. એની પર્યાય રૂપે આખો આત્મા બદલાય છે. પર્યાય રૂપે બદલવા છતાં પણ એ આખો આત્મા આત્મા રહે છે. એના ગુણ ગુણ રહે છે, એની સામર્થ્ય સામર્થ્ય રહે છે, એનો સ્વભાવ સ્વભાવ રહે છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થતો, એનો નાશ નથી થતો, એ બીજા દ્રવ્ય રૂપે નથી થતો. એનું નામ જ એનો કોન્સ્ટન્ટ નેચર છે. એનું નામ એનો કોન્સ્ટન્ટ નેચર છે. અને જે એ અવસ્થાને ગૌણ કરીને, એ પર્યાયને ગૌણ કરીને, એ જે દ્રવ્ય સ્વભાવને જોઈ લે છે, એનું નામ સમ્યક દર્શન છે. એટલે કોન્સ્ટન્ટ નેચરને જોઈ લે છે. બદલતો નથી જોતો, ધ્રુવ જોવે છે. બદલતો નથી જોતો, ધ્રુવ જોવે છે. ટુ એંગલ, યા તો હું ધ્રુવ જોઉં, યા તો હું બદલાવ જોઉં. યા તો હું બદલાવ જોઉં, યા તો હું ધ્રુવ જોઉં. યા તો હું ચેન્જ જોઉં, દ્રવ્યને બદલતો જોઉં, યા તો હું દ્રવ્યને કોન્સ્ટન્ટ જોઉં. કારણ કે આવું જ વસ્તુનું સ્વરૂપ છે. વેરી ઇમ્પોર્ટન્ટ, બસ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જૈનિઝમનો છે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો એના કારણે જ તો તમે જુઓ ને, તમારી પાસે હજારો વાત છે. સામે નિગોદમાં જયાવો કે નહીં આત્મા, નરકમાં જયાવો કે નહીં આત્મા, અનેક પર્યાયોમાં જયાવો કે નહીં આત્મા, એ રૂપે પરમ્યો કે નહીં આત્મા, હાથી બન્યો, વાઘ બન્યો, ઘોડો બન્યો, માખી મચ્છર અજુ આજુબાજુ કેટલા બધા જીવો છે. વનસ્પતિ કાયમાં ગયો, ઝાડમાં ગયો, પાણીમાં ગયો, અગ્નિમાં ગયો, વાયુમાં ગયો, નિગોદમાં ગયો. કેટલા તો નિત્ય નિગોદમાં છે, હજી જોયું આપણે. તો અવસ્થા તો કેટલી બધી, દ્રવ્ય કેટલી બધી અવસ્થા રૂપે પલટાયો, કેટલી બધી અવસ્થા રૂપે પલટાયો, કેટલી બધી અવસ્થા રૂપે પલટાયો. હવે આ રૂમાલ છે, હવે આ રૂમાલ હમણાં આખો ખુલેલો છે. હવે આને હું ફોલ્ડ કરું છું તો અવસ્થા બદલાય કે નહીં? હવે આને પાછું ખોલું છું, અવસ્થા બદલાય કે નહીં? અવસ્થા બદલાય છે. આ રૂમાલ જ આખો આમ હતો, આ રૂમાલ જ આખો આમ થયો ને. આ રૂમાલની જ અવસ્થા છે, આ રૂમાલની અવસ્થા છે, આ રૂમાલની અવસ્થા છે, આ રૂમાલની અવસ્થા છે. આ અવસ્થા રૂમાલ નીચે, આખો રૂમાલ આ અવસ્થા રૂપે થયો, આખો રૂમાલ આ અવસ્થા, આખો રૂમાલ આ અવસ્થા, આખો રૂમાલ અવસ્થા રૂપે બદલાય છે. પણ મને કહો, રૂમાલ અવસ્થા રૂપે બદલાવા છતાં પણ રૂમાલ રૂમાલ રહ્યો કે નહીં? અરે પોઈન્ટ પકડો, બહુ મજા આવી. રૂમાલ રૂમાલ રૂપે રહ્યો કે નહીં, એમાં કેટલા ગયા, એના કયા ગુણધર્મો ઓછા થયા? આમ કર્યું તો કયા ગુણધર્મ ઓછા થઈ ગયા? આમ કર્યું તો કયા ગુણધર્મ વધી ગયા? હું તમને 2000 રૂપિયા આપું, 2000 ની નોટ આપું, હું તમને કહું આઈ ગીવ યુ 2000 રૂપીઝ. બટ સપોઝ ધીસ ઇઝ અ 2000 રૂપીઝ નોટ. સપોઝ આઈ વિલ ગીવ યુ 2000 રૂપીઝ નોટ, બટ આઈ વિલ ગીવ યુ લાઈક ધીસ, વિલ યુ ટેક? આઈ વિલ ગીવ યુ, બટ આઈ વિલ ગીવ યુ લાઈક ધીસ. ભાઈ તમે આવી રીતના આપો, તમે આ અવસ્થામાં આપો કે તમે તમે એને કડકડતી નોટ આપો, તમે એને કોઈ પણ અવસ્થામાં આપો, પણ તમે અગર આપતા હો તો આપો. કારણ કે અમારી દ્રષ્ટિ 2000 રૂપિયા ઉપર છે, અમારી દ્રષ્ટિ એની અવસ્થા ઉપર નથી. દુઃખી એટલે છે કારણ કે આપણે આત્માને, આખો આત્માને આપણે બદલાવ બદલતો 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 દેખાય છે, દેખીએ છે, જોઈએ છે. અને એ જ અહીંયા કહે છે કે એ બદલાવતને તું જોવે છે, એ વસ્તુને તું બદલતી જોવે છે, પણ એ બદલાવત તો એક સમય માત્રનો છે. એ બદલાવત તો એક સમય, એ અવસ્થા રૂપે દ્રવ્ય પ્રણમે છે, તો એ પ્રણમન તો, એ બદલાવ તો એક સમય માત્ર રહે છે. પછી તો પાછો નવો બદલાવ, નવો બદલાવ, નવો બદલાવ, નવો બદલાવ, નવો બદલાવ. તે દ્રવ્ય નિરંતર બદલાઈ રહ્યો છે અને બદલાવતમાં પણ નિરંતર કોન્સ્ટન્ટ છે. તું કોન્સ્ટન્ટ ને જો, તું બદલાવ ને જોશે દુઃખી, કારણ કે બદલાવની પર દ્રષ્ટિ છે તો તને બદલાવને રાખવો છે. તને એમ થાય છે કે આ આમ જ રહે, આની અવસ્થા આમ રહ્યા કરે, ઇટ ઇઝ નોટ પોસિબલ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ કે એની અવસ્થા એકરૂપ રહે. એ ચેન્જ થઈ જશે, એ દ્રવ્યની અવસ્થાઓ ચેન્જ થશે, એ દ્રવ્ય ચેન્જ થશે. તો તને ચેન્જિંગ નેચર પર ધ્યાન આપવું છે કે તને કોન્સ્ટન્ટ નેચર પર ધ્યાન આપવું છે? સુખી કોનાથી થવાશે? કે છે કે સુખી તો એ દ્રવ્યને તું બદલતો નહીં જો, એ દ્રવ્યને તું કાયમ જો. કે છે ને, તું દ્રવ્યને સ્થિર જો, તું દ્રવ્યને નિત્ય જો. તું તારા પોતાના આત્માને એમ માન કે હું અનાદિ અનંત છું, તું એમ માન કે હું શુદ્ધ છું. વી ઓલ હેવ હર્ડ ધીસ સ્ટેટમેન્ટ ગુરુદેશના પ્રવચનમાં, તું ભગવાન છે, તું પરમાત્મા છે એમ નક્કી કર. તો તું પરમાત્મા છે, તું શુદ્ધ છે, તું કોન્સ્ટન્ટ છે, તું ધ્રુવ છે, તું નિત્ય છે, તું અનાદિ અનંત છે. અરે તારામાં કોઈ કમી નથી, તું એવું જો પોતાને, તું પોતાને એવું રિયલાઇઝ કર, તું પોતાને એવું માન, તું પોતાને એવું બિલીવ કર કે હું આવો છું, હું શુદ્ધ દ્રવ્ય છું, અનાદિ અનંત છું, હું શરીર તો નથી, પરંતુ જે આ દ્રવ્ય આખો પલટાય છે, એ પલટાઓ પણ મારું સ્વરૂપ નથી, એ પલટાઓમાં રહેવાવાળો ધ્રુવ મારું સ્વરૂપ છે, પલટાઓમાં રહેવાવાળો ધ્રુવ મારું સ્વરૂપ છે. બાળકની કેટલી અવસ્થા બદલાઈ જાય છે, ક્યારેક ક્રાંતિ થઈ જાય, ક્યારેક દિવસમાં 10 વાર બધું ગંદુ કરી નાખે. બાળકની અવસ્થાઓ કેટલી બદલાઈ શકો. હવે 2 વર્ષ 2 મહિનાનું બાળક છે, 2 મહિનાના બાળકમાં પણ તમે પરિપૂર્ણતા જોવો છો કે નહીં કહો મને? 2 મહિનાનું બાળક છે, કમાવા જાય છે, 2 મહિનાનું બાળક કોઈ પણ કાર્ય કરે છે, 2 મહિનાના બાળકને પણ પરિપૂર્ણ જોવો છે. અવસ્થાની કમજોરી નથી જોતા, ક્યારે કમાવા જશે, ક્યારે મોટો થશે, ક્યારે આમ કરશે. અરે ભાઈ, એની અવસ્થા એ પ્રમાણે જે આવવાની છે, કાળક્રમમાં એ રીતે આવશે, પરંતુ કોઈ પણ અવસ્થામાં તમને બાળકની પરિપૂર્ણતા દેખાય છે અને એના બળ પર તમે કહો છો મારો બાળક છે. પોઈન્ટ પકડજો, બ્યુટિફુલ થિયરી, બ્યુટિફુલ થિયરી. તમે આ થિયરી ક્યાંય જગતમાં સાંભળવા નહીં મળે. સિરિયસલી આઈ એમ ટેલિંગ યુ, ધીસ એંગલ ટુ લુક ટુવર્ડ્સ ધ દ્રવ્ય, આ એંગલ નહીં મળે ક્યાંય, આવી દ્રષ્ટિ નહીં મળે ક્યાંય, આવી વિચારધારા, આવું એટીટ્યુડ નહીં મળે ક્યાંય. કેટલું પણ કાઉન્સેલિંગ કરી લો, કેટલા પણ મોટા કાઉન્સેલર્સ પાસે જતા રહો, કેટલું પણ તમે બધે ઘૂમી આવો, દુનિયાભરમાં ઘૂમી આવો, આ એંગલ નહીં મળે ક્યાંય. પોઈન્ટ પકડશો શું કહેવા માંગુ છું તમે, સમજાયું? તો આ બીજો પોઈન્ટ છે પર્યાય. ત્રીજો પોઈન્ટ પર્યાયના બીજા નામો આપણે જોયા હતા, થોડાક નામ જોયા હતા, થોડાક બાકી છે અને આપણે એનો લાભ જોઈ લઈએ. એટલે આજે આ ટોપિક પૂરો થયો. પર્યાયના બીજા નામમાં જે આપણે જોયું હતું અવસ્થા, જો અગેન અવસ્થા અગેન, હવે આ પર્યાય આવી ને તો એની ડેફિનેશન નહીં ભૂલતા. દ્રવ્ય ના પ્રતિ સમય હોને દ્રવ્ય કે પ્રતિ, જો પરિભાષા જ છે, પરિભાષામાં જ આ વાત છે જે હું તમને કહેવા માંગુ છું. દ્રવ્ય કે પ્રતિ સમય, દ્રવ્ય કે પ્રતિ સમય હોને વાલે પરિવર્તન કો પરિણમન કો, દ્રવ્ય કે પરિણમન કો, દ્રવ્ય કે પરિવર્તન કો, દ્રવ્ય કે બદલાવ કો પર્યાય કહેતે હૈ. દ્રવ્ય કા પરિવર્તન, એ વુડ રો હતું, એમાંથી પછી ફિનિશ થયું, પછી એમાંથી એની શીટ બની, પછી એ આપણા ઘરે આવી, પછી એમાંથી ટેબલ બન્યું, તો એ દ્રવ્યનું જ પરિવર્તન પરિણમન છે ને, સિમ્પલ છે ને. એ દ્રવ્ય જ આખું શીટ રૂપે, ટેબલ રૂપે, ચેર રૂપે, વોર્ડરોબ રૂપે, ડાઇનિંગ ટેબલ રૂપે, યુનિટ રૂપે, એ દ્રવ્યનું જ તો પરિણમન છે. કે વુડ ક્યાં અલગ રહી ગયું ને ટેબલ ક્યાં અલગ રહી ગયું, ટેબલ ઇઝ ઇન ધ ફોર્મ, વુડ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ટેબલ, વુડ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ચેર, વુડ ઇઝ ઇન ધ ફોર્મ, વુડ ઇઝ ઇન ધ ફોર્મ, વુડ ઇઝ ચેન્જિંગ. દ્રવ્ય કે પરિવર્તન, દ્રવ્ય કે પરિવર્તન કો પર્યાય કહેતે હૈ. અભી પરિવર્તન કો પર્યાય કહેતે હૈ તો દ્રવ્ય કા સ્વભાવ પરિવર્તન હૈ, વો ભી એક બાત હૈ, ઓર ઉસ પરિવર્તન કરતે હુએ પરણમતે હુએ દ્રવ્ય કા કુછ ભી નહીં હોતા હૈ, વો અન્ય દ્રવ્ય રૂપ નહીં હોતા હૈ, ઉસકા નાશ નહીં હોતા હૈ, વો કભી ખતમ નહીં હોતા હૈ, વો ભી એક હકીકત હૈ. તો જો ખતમ નહીં હોતા હૈ, હમ ઉસકી દ્રષ્ટિ કરે કે જો બદલ જાતા હૈ, હમ ઉસકી દ્રષ્ટિ કરે, બદલને વાલે સ્વભાવ કી દ્રષ્ટિ કરે કે કાયમ રહેને વાલે સ્વભાવ કી દ્રષ્ટિ કરે. જીસકો સુખી હોના હૈ વો કાયમ રહેને વાલે ગુડ કી દ્રષ્ટિ કરે, એક્ઝામ્પલ માં. અરે જીસકો દુખી હોના હૈ વો બદલાવ કી દ્રષ્ટિ કરે, કારણ કે બદલાવ ઉપર જેની દ્રષ્ટિ છે ને દુખી છે. આ ઓકે, ઇટ્સ ઓકે, ધીસ ડિઝાઇન ઇઝ ઓકે, ઇટ્સ ઓકે. સમજાય છે? પર્યાય પર જેની દ્રષ્ટિ છે, અવસ્થા ઉપર જેની દ્રષ્ટિ છે, દુખી છે. અને જેને એમાં દ્રવ્ય દેખાય છે, દ્રવ્ય દ્રવ્ય બધામાં જીવ દ્રવ્ય દેખાય છે, અવસ્થા નથી દેખાતી, પર્યાય નથી દેખાતી, એનો વર્તમાન ફોર્મ, એનો વર્તમાન ભાવ, એની વર્તમાન પર્યાય નથી દેખાતી જ્ઞાનીઓને. એટલે દુઃખી નથી, સુખી છે. અને આપણને એ જ દેખાય છે એટલે આપણે, આપણને કોઈ સુખી કરી શકતું નથી. આ એ રાવ કર્યો, આ ભાઈ આ આમ કર્યો, આ જો આવા ભાવ કર્યા, આવા ભાવ કર્યા, અને તું શું કરે છે? તારી દ્રષ્ટિ એ દ્રવ્યના પલટા ઉપર જ છે. હવે ખસીને થોડી ગંભીરતા લાવીને, થોડીક સૂક્ષ્મતા લાવીને, એ બદલતા દ્રવ્યની વચ્ચે નહીં બદલતો દ્રવ્ય જોઈને, બદલતા દ્રવ્યની વચ્ચે નહીં બદલતો દ્રવ્ય જોવાવાળો ધન્ય છે. જે નહીં બદલતો દ્રવ્ય જોવે છે, હું નથી બદલતો, હું કોન્સ્ટન્ટ છું, એટલે હું મારા આત્માને એ એંગલથી જોઉં છું કે જે એંગલથી મને આખો આત્મા નહીં બદલતો દેખાય છે, ધ્રુવ દેખાય છે, કોન્સ્ટન્ટ દેખાય છે, બાળક 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 દેખાય છે. પોઈન્ટ પકડ્યો તો અહીંયા શું વાત આવી કે દ્રવ્ય કે પ્રતિ સમય, એમાંથી વાત આવી કે પ્રતિ સમય કે પરિવર્તન કો પર્યાય કહેતે હૈ, દ્રવ્ય કે પ્રતિ સમય કે પરિવર્તન કો પર્યાય કહેતે હૈ. હવે એ પર્યાય તો વહી જાય છે, પર્યાય તો બદલાઈ જાય છે, એ દ્રવ્યનો એ ફોર્મ બદલાય, અગેન દ્રવ્યનો એ ફોર્મ જે પ્રેઝન્ટમાં હતો એ તો બદલાઈ ગયો, એ ફોર્મ તો બદલાઈ ગયો. હવે દ્રવ્ય બીજા ફોર્મમાં, દ્રવ્ય બીજા ફોર્મમાં. હવે આપણને શું યાદ રહી જાય છે? જે બદલાઈ ગયો, જે ફોર્મ ગયો, જે દ્રવ્યનો એ પર્યાય ગઈ, આપણને એ યાદ રહી જાય છે અને આપણે એને પકડી લઈએ છીએ કે આ તો આવો છે, આ તો આવો છે, આ તો આવો છે, અને એનું પિક્ચર બની જાય છે. હવે તો બદલાઈ ગઈ, એ દ્રવ્યનો એ ફોર્મ તો બદલાઈ ગયો, દ્રવ્યનો એ ફોર્મ તો બદલાઈ ગયો, નવો ફોર્મ આવ્યો, નવી પર્યાય આવી, લૌકિક માં તો આપણે એમ નથી કરતા, સમજાય છે? આપણે આપણે જયારે ધર્મ ની વાત આવે ને, જયારે સુખી થવાની વાત આવે ત્યારે આપણે આ વાત લઈને આવીએ છીએ. હવે જે જે પેજર આવતા હતા, સમજાય છે, બહુ પહેલા જે પેજર આવતા હતા કે જે બહુ મોટા મોટા મોબાઈલ આવતા હતા, હવે એ ફોર્મમાં એક ઉદગલ હતો. હવે એ ફોર્મ કોને યાદ છે? એ ફોર્મ કોને યાદ છે? એ પૂતકલનો એ ફોર્મ હતો, એક પેજર હતું, એ મોટા મોબાઈલ હતા, જે પણ બધું હતું, જે પહેલાના વાળા લેન્ડલાઈન ફોન્સ હતા ઘરમાં, તો એ કોને યાદ છે? હવે તો ફોર્મ બદલાય છે, અને એ ફોર્મ બદલાવમાં જે પણ એ નવી 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 દશા આવે છે, તો આપણે એને એને જોઈએ છે ને. પકડજો પોઈન્ટ, હું શું કહેવા માંગુ છું. તો લૌકિકમાં તો ખરેખર આપણી દ્રષ્ટિ પર્યાય ઉપર જ છે, પરંતુ એટલીસ્ટ એટલી સેન્સ છે કે જે ગયું એ ગયું, હવે એને યાદ નહીં રાખો. જે વર્તમાન છે એ વર્તમાનને યાદ રાખો. દ્રષ્ટિ પર્યાય ઉપર જ છે, એની કોઈ ના નથી. હવે અહીંયા ધર્મમાં તો એનાથી આગળ સ્ટેપ કહે છે કે જે ભૂતનો ફોર્મ ગયો આત્માનો ભૂલી જાઓ. ભવિષ્યનો ફોર્મ આત્માનો તો ખબર નથી, હજી આવ્યો નથી, અને વર્તમાનનો ફોર્મ બદલાઈ રહ્યો છે. હવે આ એક એક સ્ટેપ આગળની વાત. લૌકિકમાં આપણે જે પહેલાની પર્યાય હતી પૂતગલની એને ભૂલી ગયા, અને વર્તમાનમાં આપણે એન્જોય કરીએ. અને ઘણા લોકો તો હજી ભવિષ્યના સપનામાં છે કે હજી આવો મોબાઈલ આવશે, હજી આ વર્ઝન આવશે, હજી આ વર્ઝન આવશે, એટલે એની દ્રષ્ટિ તો પર્યાય ઉપર જ છે. પણ ધર્મની વાતમાં એક વાત સ્ટેપ આગળ લઈને આપણને ઉપાડે છે કે તું ન દ્રવ્યનો પાસ્ટનો ફોર્મ જો, કે જે ફોર્મ રૂપે દ્રવ્ય બદલાઈને ગયો એ અવસ્થે એ ફોર્મ પતી ગયો, ન તું ફ્યુચરનો ફોર્મ જો અને ન તું વર્તમાનનો ફોર્મ જો. કારણ કે વર્તમાનનો પણ દ્રવ્યનો એ ફોર્મ, એ અવસ્થા, એ પરિવર્તન, એ પણ એક સમયમાં બદલાઈ જશે. એટલે તું એ પરિવર્તનના એંગલથી દ્રવ્યને જો જ નહીં, તું દ્રવ્યને એ બધામાં રહેવા વાળો કોન્સ્ટન્ટ જો. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે, અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. તો હવે પર્યાયના નામમાં શું આવ્યું? આ બ્યુટિફુલ ડેફિનેશન ઓફ પર્યાય, વેરી બ્યુટિફુલ ડેફિનેશન, સુપર ડેફિનેશન છે આ પર્યાયનું. કઈ ડેફિનેશન? દ્રવ્યમાં થવા વાળા પ્રતિ સમયના પરિવર્તન, દ્રવ્યના પરિવર્તન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દ્રવ્ય કે પરિવર્તન કો, મને તમને આજે એ જ વાત બહુ ઇમ્પોર્ટન્ટ મૂકી હતી તમારી સામે કે દ્રવ્ય અલગ અને પર્યાય અલગ એમ નથી. દ્રવ્યને તમે આખો બદલતો જુઓ તો એ ચેન્જિંગ ફોર્મમાં દેખાશે, અને એ જ દ્રવ્યને તમે કોન્સ્ટન્ટ જુઓ તો તમને એ ધ્રુવ દેખાશે. બસ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો આજે. સમજાયો હશે તો હમણાં જ તમે આનંદથી ઝૂમી જશો. થિયરી છે પણ ફોર્મેશન છે. ઘણાને એવું એવું દિમાગમાં છે, દ્રવ્ય અલગ, ગુણ અલગ, પર્યાય અલગ. અરે આ તો સમજાવવા માટે દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ કરવામાં આવે છે. વસ્તુ તો આખી અભેદ, વસ્તુ તો આખી અખંડ છે. સાકર, એનો રસ ગુણ અને એની મીઠાશ પર્યાય, ત્રણ ડિફરન્ટ છે. સાકર, શુગર, એમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. આપણે વાત કરશું સામાન્ય ગુણ, વિશેષ ગુણમાં. તો સાકર, એનો સ્પર્શ ગુણ, અને સોરી રસ ગુણ, અને એની મીઠાશ પર્યાય. તો એ સાકર જ આખો મીઠાશ, મીઠાશ નહીં. શું જોવે છે? તો સાકર જોવે છે. સાકર જોવે, સાકર લાવો, સાકર લાવો, એનો મતલબ કે મીઠાશ. મીઠાશ એનો મતલબ સાકર. સો ઇટ ઇઝ વન. પોઈન્ટ સમજાય છે? તો એ સાકર મીઠાશ 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 રૂપે પડે. એની હર અવસ્થામાં રસગુણ છે, અને જે હર અવસ્થામાં રહે, જે દ્રવ્યના હર અવસ્થામાં રહે, હર ભાગમાં રહે, એને ગુણ કહેવાય છે, અને એના જ પરિવર્તનને પર્યાય કહેવાય છે. સો નાઉ સી ફ્રોમ ધીસ એંગલ, ઇટ ઇઝ રિયલી બ્યુટિફુલ. તમને બદલા, તમને એમ લાગશે રાગ થઈ ગયો, દ્વેષ થઈ ગયો, આ જીવેમાં આપણે ગુસ્સો કર્યો. ઠીક છે, બદલાઈ ગયો ને પર્યાય, ફોર્મ બદલાઈ ગયો ને, એનો એ ફોર્મ બદલાઈ ગયો. સો સુપર, એક્સિલન્ટ થિયરી છે ટુ અપ્લાય ઇન લાઈફ, પ્રેક્ટિકલ લાઈફ. ભૂલી ગયા, ભૂલી, બધું ભૂલી જાઓ બધું. ઠીક છે, અરે એ સમયે એનો એ ફોર્મ હતો દ્રવ્યનો, રાગનો ફોર્મ હતો, દ્વેષનો ફોર્મ હતો. દેટ દ્રવ્ય વોઝ ગોઈંગ ટુ ચેન્જ ઇન ટુ રાગ, દેન ટુ દ્વેષ, દેન ટુ ધીસ, દેન ટુ ધીસ ભાવ. અરે ચેન્જિંગ છે ને, તો ચેન્જિંગ છે ને, ચેન્જિંગ ઉપર શું દ્રષ્ટિ રાખવી? એ ચેન્જિંગ ને શું પકડી રાખવું? કેટલા વર્ષો સુધી ને ચેન્જિંગ અવસ્થાને પકડી રાખે, લોકો જ્ઞાનમાં પકડી રાખે, હોલ્ડ કરી રાખે. હોલ્ડ હાઉ મચ યુ વિલ હોલ્ડ, નો યુ હેવ ટુ લેટ ગો. હોલ્ડિંગ ઇઝ સો બેડ ઇન યોર થોટ્સ. આઈ આમ કર્યું, શી ઇઝ લાઈક ધીસ, હી ઇઝ લાઈક ધીસ. એક ઇમેજ, એવરી વન ઇમેજ વી હેવ ફોર્મડ ઇન અવર માઇન્ડ ઓન ધ બેસિસ ઓફ ધ ચેન્જિંગ ફોર્મ ઓફ ધ સબસ્ટન્સ. 5 વર્ષ પહેલા એ શું મને હેરાન થઈ લીધી. ઓ ગોડ, 5 વર્ષ પહેલાનો ફોર્મ યાદ છે? દ્રવ્યનો એ અવસ્થા, દ્રવ્યની એ અવસ્થા, જે અવસ્થા રૂપે દ્રવ્ય પરિણમી ચૂક્યો, એના પછી દ્રવ્ય અનંત બીજી અવસ્થા રૂપે પરિણમ્યો, અને યુ હેવ હોલ્ડેડ ધોઝ અવસ્થા ઇન યોર માઇન્ડ. ઇટ્સ બ્યુટિફુલ, રિયલી. સી, આઈ એમ ટેલિંગ, એકચ્યુઅલી યુ નો વોટ, આઈ ફીલ આઈ એમ ટોકિંગ ટુ માય સેલ્ફ, આઈ ફીલ આઈ એમ ટીચિંગ માય સેલ્ફ, આઈ ફીલ આઈ એમ રિયલી લર્નિંગ. યુ હેવ ટુ લર્ન. Everyone have to learn this theory and make your life beautiful. Make the most of your life. Utmost banao, utmost, you know, like, take the full advantage of what we have got. This is very rare what we have got. Very rare. Anant karma, anant bhav pachi apanne vaat mali chhe. Beautiful theory by Gurudev Shri. Anant kar chhe. You can see the whole picture, aap mari pachada picture dekhai chhe tamne. આખી પરંપરા છે, જો ઉપર સિદ્ધ ભગવાન છે ચાર ઉપર, પછી આર્યન ભગવાન છે, મુનિરાજ છે, આગમ પરંપરા, અધ્યાત્મ પરંપરા, કુનકુન આચાર્ય દેવ, ગરસેન આચાર્ય દેવ, પછી નીચે બેઠા છે એમની બાજુમાં ભૂત બલિ અને પુષ્પદંત આચાર્ય દેવ, એક બાજુ બેઠા છે અમૃતચંદ્ર આચાર્ય દેવ, પદ્મફલ પ્રમલધારી દેવ, ગુરુદેવ દેખાય છે, ટોરલમજી દેખાય છે, કૃપાણી. લાસ્ટ ટાઈમ આઈ ટોલ્ડ યુ ધીસ પોઈન્ટ કે આ ચડતો 500 આરાનો પોઈન્ટ છે, પીક છે, ચડતો કાળ છે 500 વર્ષ. ઇન ધીસ પંચમ કાળ 500 યર્સ ચડતો, 500 યર્સ પડતો, ચડતો પડતો. આ ચડતા કાળમાં બેઠા છે આપણે. આપણા પ્રણામ પણ ચડતા, આપણા ભાવ ચડતા. ડોન્ટ હોલ્ડ, જસ્ટ લેટ ગો, ફોરગેટ ઇટ. ક્ષમા ભાવ, ઉત્તમ ક્ષમા, ક્ષમા કરતા શીખો, ક્ષમા આપતા શીખો. ઇટ્સ ઓકે. ફોર્મ હતો યાર, પતી ગઈ પર્યાય હતી, છોડ હવે. એ તો ભાવ હતો, ગયો ભાવ. તને તો દ્રવ્ય જોઉં છું, પોતાને દ્રવ્ય જોઉં છું. બધા સ્થાયી, ધ્રુવ, નિત્ય, શુદ્ધ ભગવાન પરમાત્મા છે. ફોર્મ ને શું જોવાનું? ગુરુદેશજીએ નથી જોયું ક્યારે કોઈની પર્યાય ને? અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય, અમે કોઈના દ્રવ્યને એની બદલતા ફોર્મમાં જોયા હોય, ઇન ટુડેઝ લેંગ્વેજ અવર લેક્ચર. If I have seen any dravya in its changing form, then I am sorry. Because changing form to nash thaya. Form badlai shi. Point halma shi. Bolo, je anjan chor hata. Chor hata. Saat vyasan ma chakchur. Saate vyasan. ફોર્મ બદલાઈ ગયું કે નહીં? એ દ્રવ્ય એ ફોર્મમાં હતો, હવે એ દ્રવ્ય બદલાઈ ગયું કે નહીં? ફોર્મ બદલાય છે ઇઝ અ વેરી ગુડ થિંગ, અને કોન્સ્ટન્ટ રહે છે પણ વેરી ગુડ થિંગ. ચેન્જિંગ નેચર ઓફ ધ સબસ્ટન્સ ઇઝ બ્યુટિફુલ. કોન્સ્ટન્ટ નેચર ઓફ ધ સબસ્ટન્સ ઇઝ બ્યુટિફુલ. એવરી સમય ધ ફોર્મ ઇઝ ચેન્જિંગ. દેટ મીન્સ કે એક જીવ અજ્ઞાનીમાંથી જ્ઞાની થઈ શકે છે, જ્ઞાનીમાંથી આગળ શ્રાવક, શ્રાવકમાંથી આગળ મુનિરાજ, મુનિરાજમાંથી આગળ અરિહંત, અરિહંતમાંથી આગળ સિદ્ધ. બ્યુટિફુલ છે. વી હેવ ટુ ઇમેજિન અવર સેલ્ફ ઇન ધીસ મોક્ષ માર્ગ, ઇન ધીસ પાથ. ઇમેજિન યોર સેલ્ફ, યોર આત્મા ચેન્જિંગ ઇન ટુ સમ્યક દર્શન. આખો આત્મા સમ્યક દર્શન રૂપે, એ ભાવ રૂપે આખો, આપણે આખો આત્મા હમણાં રાગી જોઈએ છે, દ્વેષી જોઈએ છે, એ જ આત્મા આખો સમ્યક દર્શનના ભાવ રૂપે, એ જ આત્મા મુનિ અવસ્થા, એ જ આત્મા શ્રેણી, એ જ આત્મા અરિહંત, એ જ આત્મા સિદ્ધ. આજે એ જ મહાવીરનો આત્મા સિદ્ધ ફોર્મમાં, સિદ્ધ ફોર્મમાં, એ જ આત્મા સિદ્ધ ફોર્મમાં બદલાઈ રહ્યો છે, જે આત્મા મારીચીના ભાવમાં હતો, જે વિરોધના ફોર્મમાં હતો, જે સીના ફોર્મમાં હતો, એવા ભાવના ફોર્મમાં. સી તો શરીર છે, આત્મા એ ભાવના ફોર્મમાં હતો, કે જે ભાવમાં એ આત્માને હરણ આદિ ખાવાનો ભાવ હતો, એ જ આત્મા બદલાયો, એ જ આત્મા સમ્યક દર્શન, એ જ આત્માનો મોક્ષ માર્ગ ચાલુ થયો, એ જ આત્મા મહાવીર બન્યો, એ જ આત્મા અરિહંત, એ જ આત્મા સિદ્ધ. એનું નામ છે ધ કોન્સ્ટન્ટ નેચર એન્ડ ધ સબસ્ટન્સ નો જે ચેન્જિંગ નેચર. દ્રવ્ય અલગ ને પર્યાય ક્યાંક અલગ થાય છે અને દ્રવ્ય ક્યાંક અલગ, એવું નથી. એવું નથી. પર્યાય જે ચેન્જિંગ નેચર ને તું ગૌણ કર અને કોન્સ્ટન્ટ નેચર ને પણ. તો વોટ વી લર્ન ટુડે, વી ડોન્ટ હેવ ટુ હોલ્ડ એનીથિંગ. વી ડોન્ટ હેવ ટુ હોલ્ડ એનીથિંગ. વી આર હોલ્ડિંગ, દેટ મીન્સ વી આર હોલ્ડિંગ સમ પર્ટિક્યુલર ફોર્મ ઓફ ધ સબસ્ટન્સ વિચ હેઝ ઓલરેડી ચેન્જ, વિચ હેઝ ઓલરેડી ચેન્જ. સો વી આર ડુઇંગ સમથિંગ વેરી રોંગ. વી આર ડુઇંગ સમથિંગ વેરી રોંગ. ધીસ ઇઝ અ વેરી વેરી બિગ સિન. અપરાધ છે આ, બહુ મોટો અપરાધ છે, દોષ છે. સમજાય છે? પૂરું કરીશું. તો આજે આપણે આ ત્રણ ચાર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શીખ્યા. નેક્સ્ટ ટાઈમ આપણે થોડી ચર્ચા કરશું પર્યાયની અને એના પછી આપણે આગળ વધશું. નિજ નિધિ નિજ મે બતાય અનંત ઉપકારી, સુખે લીએ જિન વાણી માં વંદના શત ભાય, વંદના શત ભાય. અનેકાન મેં નિત્ય બોધિની દ્વાદશા ની જિન વાણી માત નો જય. આમ ભક્તો ના અનંત ઉપકારી કહન ગુરુ દેવ નો જય. ધન્યવતા પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જય ધારી. જય જિનેન્દ્ર બધા.